જે કઈ બ્રહ્મને જાણવા માટે જે કઈ ચર્ચા હોય એ બધી ચર્ચાને પોતે અનુસરે, એનું જેમ એને ચરે, ચરે એટલે ખાવું, બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યને સ્વીકારવું જેમ ભોજન કરીએ છીએ, તો એ રીતે એ સજ્જનો ઋષિઓ વિદ્યાર્થીઓને આવી રીતે જ્ઞાન આપીને એને બ્રહ્મ તત્વ આપી, બ્રહ્મ તત્વ સમજાવી એને બ્રાહ્મણ બનાવતા. તો એવા સુજન, અને સુજન એક નહીં એવો આખો સમાજ છે સુજનોનો, કે જેની પાસે આધ્યાત્મિક ચિંતન છે, જેની પાસે જે આર્ષ દ્રષ્ટા કહેવાય, ઘણું દૂરનું વિચારી જોઈ શકતા હોય છે, એવો સમાજ સુજન સમાજ, જેમ ઋષિઓ આર્ષ દ્રષ્ટા છે, બ્રહ્મને જાણનાર જે બ્રહ્મતત્વ એ આર્ષ દ્રષ્ટાઓ છે, એ કઈક દુનિયા આ જીવનની અંદર આ દુનિયામાં કઈક વિશિષ્ટ વસ્તુ લાવીને માનવ માટે રજૂ કરે છે. તો સુજન સમાજ સકલ ગુણખાની, એવા સજ્જનો બધા જ પ્રકારના સદભાવ વાળા, જેમાં દયા હોય, ધર્મ હોય, સેવા હોય, પરોપકાર હોય, આવા સુજન બ્રાહ્મણ, તો એને સમાજ સકલ બધા જ ગુણોનો ભંડાર, જે વ્યક્તિમાં ઘણા બધા ગુણો હોય ને એને સજ્જન કહેવાય. સજ્જનની વ્યાખ્યા, જેની પાસે ઘણા બધા સદગુણો હોય એ સજ્જન. તો અહીંયા આગળ સબગુણ ખાની કહ્યું, બધા જ ગુણોનો ભંડાર છે એવા સજ્જનો કરી પ્રણામ સપ્રેમ સુબાની, હું એ બધાને સરસ વાણી એટલે પ્રાર્થના વડે, વિનય વડે, પ્રેમથી હું એમને વંદન કરું છું. વંદન કરવાનો પણ એક શિરસ્ત એક એક રીત હોય, એ વંદન કેવી રીતે થાય, ઉભા ઉભા અમે થઈ જાય, કેમ છો, હા ઉભા ઉભા બે, જે ન નમી શકતો હોય એના પ્રણામ જોજો કેવા હોય છે. પણ અહીંયા આગાડી સુજન તરીકે, એક સારી વ્યક્તિ તરીકે એનો વિનય, એનો વિવેક, એનો વ્યવહાર કેવો હોય, નમ્ર. અને એટલા માટે કહ્યું કરું પ્રણામ, એવા સજ્જનો, એવા સજ્જનોને હું પ્રણામ કરું છું. સન સપ્રેમ, પ્રેમ સહિત વિનય વિવેક પૂર્વક આદર પૂર્વક પ્રણામ કરવા, એનું નામ છે સપ્રેમ. વાણીથી નેવાજીને, એને અભિનંદિત કરીને, એનું સ્વાગત કરીને, એનો એને આવકાર આપીને સુબાની, અને એને એને પૂરેપૂરો સંતોષ થાય, હા આ વ્યક્તિ બહુ મોટો માણસ છે, આદર આપે છે. મોટા માણસો પણ જ્યારે નાનાને આદર આપે, કેવો ઊંચો ભાવ હશે. વિષ્ણુ સહસ્રની અંદર બહુ સરસ વાત કરી છે, અમાની માનદો માન્ય, જે માન્ય હોય બીજાને માન આપે ને પોતે અમાની રહે. એટલે પહેલું અમાની, પોતે અમાની અહંકાર વગરનો થઈ, માનદો બીજાને જ માન સન્માન આપે, જે માન્ય હોય બધી રીતે, વડીલ હોય, વિદ્વાન હોય, આદરણીય હોય, સજ્જન હોય, આ બધી રીતે માન્ય હોય સમાજમાં, છતાંય પોતે અમાની રહી અને સૌને આદર પ્રેમ સદભાવ આપે. લોકસ્વામી એ કોણ છે? એ ભગવાન પોતે, ત્રણ લોકનું ને ધારણ કરવા વાળો બીજો કોણ હોય, એ પોતે અમાની બની જાય, બીજાને માન આપી દે. જય મહારાજના જીવનના અનેક પ્રસંગો એવા, કે પેલા સામા માણસને ખબર ના પડે આ છે, પોતે અમાની બની એને માન આપી. માન્ય જગતમાં આવા મહાપુરુષો માન્ય થયા છે, પૂજનીય વંદનીય એક દિવ્ય ચેતના તરીકે. સામાન્ય માણસને પણ એની ભૂલ બતાવી એને સુધારી એને સન્માર્ગે લઈ જાય. તો એવા અનેક પ્રસંગો જીવન લીલાના જય મહારાજના છે, અનેકનો ઉદ્ધાર કરી એને સન્માર્ગે વાળ્યા હોય, એને આદર માન આપીને પોતે અમાની રહ્યા હોય, ચૂપ રહ્યા હોય, ક્યારેય ન કહે કે હું સિદ્ધ છું. ભગવાન પણ ક્યારે એમ ના કહે હું ભગવાન છું, એ જે કાર્ય કરવા આવ્યો છે થાય જ નહીં એને. જેમ છુપું કામ કરનાર છુપી પોલીસ હોય, એ કહી દે હું પોલીસ છું તો એનું કામ થવા દે, એને અપ્રગટ જ રહેવું પડે. એમ ભગવાન પણ અપ્રગટ રહે, ભલે કહ્યું ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, પણ કૌશલ્યમાં એ છે છેવટે તો માગ્યું આ ચતુર્ભુજ દૂર કરી અને બાળ સ્વરૂપ આપનો દર્શન કરાવો. અમાની માન્ય હોવા છતાં ભગવાન પોતે સ્વયં છતાંય માની આજ્ઞા માની ઈચ્છા પ્રમાણે ભગવાન અમાની બની ગયા. માને માન આપ્યું, પોતે માન્ય હોવા છતાંય કેટલા બધા ભક્તોને ભગવાન પોતે એક ગીત જટાયું, ઘાયલ થઈને પડેલો હતો. ગીધ અધમ ખગ આમિષ ભોગી માંસાહારી, પણ પ્રભુએ એને દુખી જોયો, વનવાસની અંદર એની પાસે જઈ એની સારવાર કરી. તે કેવી રીતે સારવાર કરી ખબર છે? વલકલ તો પહેરેલા હતા, વલકલ તો બરછટ હોય, એના ઘાવ ઉપરની ધૂળને કેવી રીતે સાફ કરવી? કે જટાયું કી ધૂલી જટાઓ સે જારી, પોતાની જટા ખોલી ને ભગવાને બિલકુલ હળવાશથી એને પીડા ન થાય એવી રીતે એને એની સેવા કરી. સેવક સેવ્ય ભાવ બીનું ભવન તરીય ઉર્ગારી. ભગવાન પોતે પણ એમ કે હું તો આ સૃષ્ટિની સેવા કરવા માટે આવ્યો છું, અને સેવક અને સેવાની ભાવના સિવાય ભવન તરીય કોઈ ભવસાગર તરી શકતો નથી. ભગવાન કોઈ પણ અવતારે આવ્યા તો આ ધરતીની આ સંસ્કૃતિની એને સેવા કરી. કૃષ્ણ હોય રામ હોય પછીથી વરાહ હોય કે મત્સ્ય હોય, આ બધા તો જે પોતે સર્વ રીતે પ્રતિષ્ઠિત હોય છતાંય સૌને સન્માન આપે, અને એ જ સપ્રેમ એ પ્રેમ કહેવાય. પોતે અમાની થઈને એવા મહાપુરુષોના અનુભવો છે નજીકથી, કે પોતે એટલા બધા માન્ય હોય પૂજ્ય આદરણીય હોય છતાંય સામા નાના માણસને આદર આપે. તો એમ સપ્રેમ સુબાની મીઠી વાતથી મીઠી વાણીથી પ્રાર્થનાથી વિનય વિવેકથી એને આદરપૂર્વક પ્રેમથી બોલાવે, આવો ને ભાઈ. એમ થાય કે આવડા મોટા માણસ મને ભાઈ કહીને બોલાવે છે, અહીંયા અલ્યા એમ કહ્યું હોત તો ન ચાલત, પણ મને હંમેશા મોટા પાસે મોટાઈ હોય ને એ મોટાઈ જ વેચ્યા કરે. જેની પાસે આદર ને સન્માન છે એ સૌને આદર ને સન્માન જ વેચ્યા કરશે, પણ જે દુષ્ટ છે દુરાચારી છે એ પોતાના જીવનમાં સૌને આવો દુરાચાર જ ફેંક્યા કરશે, ગંદકીની માફક કિચડની માફક. પણ સજ્જન ને સુજન છે, સુજન એ તો હંમેશા પોતાના મોઢેથી મીઠી વાણી જ બોલશે, ક્યારે કોઈને અપમાનિત નહીં કરે, અને અપમાનિત કરે એને સજ્જન ના કહેવાય. જે સપ્રેમ અને સુબાનીથી સન્માન કરે એને વંદન કરે સામેથી. માત્ર બે શબ્દોથી પણ એને આવકાર, એટલે બે હાથ જોડીને માથું નમાવીને કે આવો. કેટલો સરસ વિનય લાગે, કેવો વ્યવહાર લાગે. તુલસીજી આપણને ત્યાં લઈ જવા માંગે છે કે વ્યક્તિએ ક્યારેય પણ અહંકાર ન કરવો. આવડા મોટા સંત છે તુલસીદાસજી, માનસની રચના કરવા બેઠા ને ત્યારે એમની ઉંમર 87 વર્ષની હતી, અને 90મા વર્ષે એમણે માનસની રચના પૂર્ણ કરી 3 વર્ષમાં. આટલા વૃદ્ધ વડીલ છે, સંત સમાજની અંદર પણ ગણના પાત્ર માન્ય છે, વિદ્વાન છે, છતાંય કહે છે કે સુજન સમાજ સકલ ગુણખારી કરી પ્રણામ. 90 વર્ષનો સાધુ હોય તો સૌ કોઈના આદર પાત્ર હોય, એને બદલે તુલસીદાસ સૌને પ્રણામ કરે છે, પોતાનું વડપણ મૂકી દઈને, પોતાની વિદવત્તા છોડી દઈને, પોતાની સાધુતાને એક બાજુ મૂકી દઈને પ્રણામ કરવા. હું સાધુ થયો માટે બીજાને હાથ ન જોડું, બધા મને પગે લાગે, હું બીજાને કેમ પગે લાગું, અહંકાર નહીં. તુલસીજી આપણને સાધુ સંત સમાજને પણ આ વિનય અને વિવેક શીખવાડે છે. આટલી ઉંમરના તુલસીજી સજ્જન સુજાન જે સમજુ માણસ છે એમને તુલસીદાસજી વંદન કરે છે, પ્રણામ કરીને, કેમ કે આ બધાનો હું રાજીપો એનો આશીર્વાદ લઈ લઉં કે જેથી મારું આ સર્જન રામચરિત માનસ વિના વિઘ્ને પાર ઉતરે, અને કદાચ જરૂર પડે તો એ સ્વજનોનો એનો ઉપયોગ પણ, એની મદદ પણ લઈ શકાય. એટલા માટે સપ્રેમ સુબાનીથી એમને પ્રણામ કરીને આગળ ચાલ્યા. સાધુ ચરિત શુભ ચરિત કપાસ, એમનું ચરિત્ર કેવું, બિલકુલ સાધુ સાધુ. જે સાધક છે, અને સાધક એટલે બિલકુલ જીવનમાં સાદાઈથી રહે છે, સાધુ એને કહેવાય જેનામાં બિલકુલ સાદાઈ હોય. કોઈ ભપકો, કોઈ ચાકચિક્ય એની પાસે હોય જ નહીં, એની પાસે બે ભગવાન કપડા જ હોય તે પણ સાદા સીધા જ, ડોટી ના પહેરેલા હોય, વલકલ પહેરેલા હોય, એને કહેવાય સાધુ ચરિત. પણ એ સાધુ ચરિત કેવો, શુભ ચરિત કપાસ. કપાસ શુભ ચરિત્ર છે, એ પોતે તો ધવલ છે, એનું કાર્ય પણ ઉજ્જવલ છે. એટલે સાધુ ચરિત્રને સ્વરૂપ પવિત્ર પણ કહ્યું, શુભ કહ્યું, અને એની સાથે સાથે કપાસની સાથે એની સરખામણી કરી. હવે કપાસને ને સાધુ ચરિત્રને શું સંબંધ, પણ કપાસ એનો રંગ બિલકુલ સફેદ શ્વેત છે જન્મે ત્યાંથી, એટલે સાધુ ચરિત્ર પણ દાગ વગરનું હોય, એમાં કોઈ પણ જાતનો દાગ ના હોય. પણ એ કપાસનું ફળ નિરસ, એમાં કોઈ રસ ના હોય, પણ આજે તો કપાસિયાનું તેલ કાઢી લેવામાં આવે, ખબર છે ને, એટલે નિરસ કેવી રીતે કહેવાય, સરસ છે, તેલ આપે છે. પણ તુલસીજીએ તે સમય પ્રમાણે કહ્યું, નિરસ બિસદ, કઈ જુદા જ પ્રકારના સદગુણ વાળું, અને જેના સદગુણ કોઈ વિશેષ પ્રકારના છે એ કપાસ, ભલે નિરસ છે પણ એની અંદર ગુણમય ફળ છે. અને એ સાધુ ચરિત્રને અહીંયા તુલસીજીએ ખૂબ જ શ્વેત ધવલ અને નિષ્કલંક દાગ વગરનું બતાવ્યું.